నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వమా.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार में गाथा 84 सुधी स्वाध्याय थयो छे. हवे 84 गाथा पछी आगळ कहे छे के हवे आ व्यवहार ने दूषण दे छे. 84 ગાથામાં જે વાત કરવામાં આવી એ વાતને હવે અહીંયા આગળ વધારીને કહે છે કે એમાં એ દૂષણ રૂપ છે. કઈ વાત હતી 84 ગાથાની અંદર? 84 ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે વ્યવહારનયનો મત એવો છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલ કર્મને કરે અને એને ભોગવે, આવો વ્યવહાર નયનો મત છે. અને હવે એમાં આગળ કહે છે કે હવે આ વ્યવહારને દૂષણ દે છે. એટલે આ વ્યવહાર છે એને માનવામાં આવે તો મોટો દોષ લાગે છે. આવા વ્યવહારને માનવાથી દોષ આવે છે. ધર્મની શ્રદ્ધામાં, મોક્ષ માર્ગમાં જો આ વ્યવહારમાં જે વાત કરવામાં આવી, વ્યવહાર નયનું જે કથન કરીને કહેવામાં આવ્યું કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલ કર્મને બાંધે છે અને એને પાછો એ ભોગવે છે, જો એમ લેવામાં આવશે તો પછી એમાં દોષ આવશે, એવી માન્યતામાં દોષ આવે છે. એ વાત અહીંયા 85મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને આપણને સમજાવી છે. તો આપણે 85 ગાથા લઈએ. યદિ પુદ્ગલ કર્મેદમ કરોતિ તચૈવ વેદયતે આત્મા દ્વિક્રિયાવ્યતિરિક્ત પ્રસજતીશ જિનાવમતમ. આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
उद्गल करम जीव जो करे एने ज जो जीव भोगवे. जिनने असम्मत द्विक्रियाथी अभिन्नते आत्मा ठरे.
जिनेश्वर भगवानना मतमा આવા પ્રકારની બે પ્રકારની ક્રિયાઓ છે એ યોગ્ય નથી ગણાઈ. એટલે જીનને અસંમત એમ શબ્દ મૂક્યા છે. જીનેશ્વર ભગવાન આને આવી બે પ્રકારની, કઈ બે પ્રકારની ક્રિયા? પોતાની ક્રિયા, જીવની ક્રિયા અને પુદ્ગલ કર્મની ક્રિયા, એમ બંને કરે એક સાથે, એ વાતને જીનેશ્વર ભગવાન યોગ્ય નથી માનતા. એટલે જીનને અસંમત એવા શબ્દ મૂકવામાં આવ્યા છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જો આત્મા, યદિ આત્મા ઇદમ પુદ્ગલ કર્મ કરોતી, આ પુદ્ગલ કર્મને કરે, ચ તદ એવ વેદયતે અને તેને જ ભોગવે, તો સ દ્વિક્રિયાતિરિક્ત બે ક્રિયાથી અભિન્ન પ્રસજતી જિનાવમતમ, બે ક્રિયાથી અભિન્ન ઠરે. અને એવો પ્રસંગ આવે છે જે જિનદેવને સંમત નથી. ગાથાના અર્થમાં સ્પષ્ટ કહ્યું કે જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે, જિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે આવ્યું છે, જેમાંથી આ શાસ્ત્રો રચાયા છે, એમાં ક્યાંય એમ આવતું નથી કે એક દ્રવ્ય પોતાની ક્રિયા કરે અને સાથે ને સાથે એ બીજા દ્રવ્યની પણ ક્રિયા કરે, એમ ક્યાંય આવતું નથી. અને એમ જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે રહ્યા છે એઓને પણ એ છે નહીં, એવી શ્રદ્ધા છે નહીં. એટલે જીનદેવને એ સંમત નથી, બે ક્રિયા જીવ કરે એ વાત બરાબર નથી. વધારે વિસ્તાર ટીકામાં આપ્યો છે, આપણે ટીકામાંથી એનો અર્થ સમજીએ. પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે તે બધી પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી, પરિણામ જ છે. ક્રિયા જે થાય છે તે બદલાવ, એ ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે. એટલે કે એ ક્રિયા થયા પછીથી કંઈક પરિણામ આવે છે, જે કાર્ય થાય છે તેના પછી કંઈક પરિણામ આવે છે. એટલે કે વસ્તુની અવસ્થા બદલાય છે, સ્થિતિ બદલાય છે. એ પરિણામ, વસ્તુની અવસ્થા બદલાવી એવા પરિણામ એ ક્રિયાને અંતે થાય છે. આ વાતને બરાબર સમજવી પડશે કે જે ક્રિયા છે તે પરિણામ સ્વરૂપ છે અને પરિણામ જ છે. પરિણામ છે એટલે કે ક્રિયા થયા પછીથી જે રિઝલ્ટ આપણને મળે છે, ક્રિયા થઈ આ કાર્ય થયું એના પછી જે રિઝલ્ટ આવ્યું એ પરિણામ છે. એટલે એ જે કોઈ ક્રિયા છે એમાં પરિણામ હોય જ છે, અને એ પલટતી ક્રિયા તે દ્રવ્યનું કર્મ એટલે કાર્ય છે. એ પરિણામ કહો, કર્મ કહો કે કાર્ય કહો કે વ્યાપ્ય કહો, એ બધું એક જ છે. જે ક્રિયા થાય દ્રવ્યમાં, જે ક્રિયા થાય છે એ ક્રિયાને અંતે જે પરિણામ આવે છે એ એનું કાર્ય છે. અને એ નવી સ્થિતિ ઉત્પન્ન થઈ એ પર્યાય છે. એટલે અહીંયા એ પરિણામ કહો કે કર્મ કહો કે કાર્ય કહો એમ ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે. એટલે વાસ્તવમાં પરિણામ સ્વરૂપ ક્રિયા એ પરિણામથી ભિન્ન નથી. ક્રિયા અને એનું પરિણામ જે આવે છે એ બંને જુદા નથી, કેમ કે ક્રિયા થાય છે એટલે પરિણામ છે. એટલે પરિણામ સ્વરૂપ ક્રિયા એ પરિણામથી જુદી નથી. દાખલા તરીકે આ શરીરના હાલવા ચાલવાની બદલતી અવસ્થારૂપ જે ક્રિયા થાય, શરીરના હલનચલન થાય એવી જે ક્રિયા થાય, એટલે એ ક્રિયા થવાથી અવસ્થા બદલાઈને શરીરનું હાલવું ચાલવું જે પ્રકારે થયું એ પ્રમાણે એની અવસ્થા બદલાઈ, એટલે અવસ્થા બદલાવારૂપ ક્રિયા થવાથી જે પરિણામ આવ્યા તે નવી અવસ્થા છે. એ પરિણામો એ ક્રિયાથી જુદા નથી. ક્રિયા જ્યાં થઈ છે એના એ પરિણામ છે, એટલે ક્રિયા અને પરિણામો ભિન્ન નથી. આ એક વાત. અને બીજી વાત જે છે તે કે પરિણામીથી પરિણામ જુદા નથી. પરિણામી એ દ્રવ્ય છે, પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. પહેલી વાત શું લીધી કે જગતમાં જે ક્રિયા છે તે બધી પરિણામ સ્વરૂપ છે, એટલે એના પરિણામ છે, અને એ ખરેખર પરિણામથી ભિન્ન નથી. એ ક્રિયા પરિણામથી જુદી નથી. અને બીજી વાત છે કે જે પરિણામ છે તે પણ પરિણામીથી, દ્રવ્યથી ભિન્ન નથી. પરિણામ ક્યાં થાય છે? દ્રવ્યમાં. પરિણામી જે છે એ પરિણામ કરનારો કર્તા છે, અને એની અવસ્થા બદલાવારૂપ ક્રિયા થઈ અને એ પરિણામ એ ત્યાં જ થાય છે, દ્રવ્યમાં જ થાય છે. એટલે પરિણામી દ્રવ્ય પરિણામી એ દ્રવ્ય છે જેના પરિણામ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. દ્રવ્ય પરિણામી છે, એ દ્રવ્ય પરિણામીથી એના પરિણામો છે તે જુદા નથી. પરિણામી એવા દ્રવ્યથી પરિણામો અભિન્ન વસ્તુ છે. પરિણામ અને પરિણામી એ બંને જુદી જુદી વસ્તુ નથી. પરિણામી જેના પરિણામ થાય છે એવું દ્રવ્ય, ઉદાહરણ તરીકે લઈએ તો માટી, માટી એ પરિણામી છે અને એના પરિણામ, એની અવસ્થા બદલાવા રૂપે જે થાય તે પિંડરૂપ અવસ્થા, પિંડરૂપ અવસ્થામાંથી ઘળારૂપ અવસ્થા એ એના પરિણામ છે. તો એ પરિણામ એ માટીથી કંઈ જુદા નથી. ઘડો છે તે માટી રૂપે જ છે, માટીથી જુદો નથી. માટી અને ઘડો એ બે વસ્તુ જુદી જુદી નથી. એટલે એમ સિદ્ધ થયું કે જે કોઈ ક્રિયા છે તે બધી, જે કોઈ ક્રિયા થાય છે તે બધી ક્રિયા એ ક્રિયાવાન દ્રવ્યથી, પરિણામીથી જુદી નથી, ભિન્ન નથી. પહેલા એમ કહ્યું કે ક્રિયા છે તે બધી પરિણામ સ્વરૂપ છે અને એ પરિણામો છે તે ક્રિયાથી જુદા નથી અને પરિણામો છે તે પરિણામીથી પણ જુદા નથી. એટલે ક્રિયાઓ છે તે બધી ક્રિયાઓ એ પરિણામીથી, દ્રવ્યથી જુદી નથી, ભિન્ન નથી. આમ વસ્તુ સ્થિતિથી જ, અર્થાંત વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી જીવ જેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી તેને જ અનુભવે છે, ભોગવે છે, તેમ જો વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગલ કર્મને પણ કરે અને ભાવ્ય ભાવક ભાવથી તેને જ ભોગવે તો તે જીવ પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી, નાશ પામવાથી અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. શું વાત કરી? પહેલા તો એ સિદ્ધ કર્યું કે જે કોઈ ક્રિયા થાય છે તે પરિણામ સ્વરૂપ છે અને એ પરિણામ અને ક્રિયા જુદા નથી. એટલે જ્યાં ક્રિયા થઈ રહી છે અને જે પરિણામ આવી રહ્યું છે એ પરિણામ, એ બંને વસ્તુ જુદી નથી અને એ બંને દ્રવ્યમાં જ થાય છે. એટલે જે દ્રવ્ય છે, જે પરિણામી છે, જેના પરિણામો આવે છે એ દ્રવ્યથી જુદું નથી. એટલે કે ક્રિયા છે તે દ્રવ્યથી જુદી નથી. જે ક્રિયા થાય છે તે દ્રવ્યથી જુદી નથી, એ દ્રવ્યની જ ક્રિયા છે એમ સિદ્ધ કરી. અને આ જ મર્યાદા છે કે દ્રવ્યની ક્રિયા છે તે દ્રવ્યમાં જ થાય છે, દ્રવ્ય એનો કરતા છે. કેમ કે દ્રવ્યને એ પરિણામો સાથે, જે ક્રિયા થઈ અને જે પરિણામ આવ્યા એની સાથે એને વ્યાપ વ્યાપકપણાનો ભાવ છે, વ્યાપ વ્યાપકપણાનો સદભાવ હોવાથી જે પરિણામ આવ્યા છે તેમાં એ દ્રવ્ય વ્યાપે છે અને જે ક્રિયા થઈ છે એના દ્વારા જે પરિણામ છે એ પરિણામથી એ દ્રવ્ય જુદું નથી. એટલે વ્યાપ વ્યાપક ભાવથી એ પોતે પોતાના પરિણામને કરે છે. પોતે એટલે દ્રવ્ય, દ્રવ્ય પોતે પોતાના પરિણામને વ્યાપ વ્યાપક ભાવથી કરે છે અને એ પરિણામ સાથે એને ભિન્નપણું નથી. અને એવી જ રીતે ભાવ્ય ભાવક ભાવથી એ પોતે પોતાના પરિણામને ભોગવે છે, અનુભવે છે. ભોગવવું એટલે અનુભવવું. ભાવ્ય ભાવક ભાવથી એ પોતે પોતાના પરિણામને, દ્રવ્ય પોતે પોતાના પરિણામને અનુભવે છે, ભોગવે છે. હવે દ્રવ્ય પોતે પોતાના પરિણામને કરે અને ભોગવે અને એ રૂપે જ એ વ્યાપે, એ વાત તો બરાબર છે. હવે આ વાતને આપણે ખ્યાલમાં રાખીને જે 84મી ગાથામાં વાત કરવામાં આવી હતી એનો જો વિચાર કરીએ તો હવે શું થાય? તો કહે છે કે 84મી ગાથામાં જે કહેવામાં આવ્યું કે જીવ પૂતગલ કર્મને કરે છે અને અનેક પ્રકારના પૂતગલ કર્મને ભોગવે છે, એવો વ્યવહાર નયનો મત છે. જો આ વાતને લઈએ તો શું થાય? તો એનો અર્થ એવો થાય કે જીવ એ પૂતગલ કર્મ સાથે અભિન્ન થાય, એ બંને વચ્ચે ભિન્નતા રહે નહીં, એ પૂતગલ કર્મને પણ કરે, વ્યાપક ભાવથી પૂતગલ કર્મને પણ કરે. એટલે એ પૂતગલ કર્મ જે બંધાય એ ક્રિયા જીવ કરે અને એ જ એના પરિણામ હોય અને એમાં જીવ વ્યાપે અને એ જ રીતે ભાવ્ય ભાવક ભાવથી એ કર્મને ભોગવે. એટલે આ પ્રકારે એ પૂતગલ કર્મની ક્રિયા, કર્મ જે બંધાય છે એ ક્રિયાનો કરતા જીવ થાય અને એ કર્મને બાંધે, એની ક્રિયા અને બીજું જીવનું પોતાનું ચેતન ભાવે પરિણમવું એ બીજી ક્રિયા, અને એ રીતે એનું ઉપજવું એના પરિણામ થવા, એ બંને ભેગા થાય, પોતાની ક્રિયા અને પરની એ ભેગી મળીને બે ક્રિયાઓ ને અભિન્નપણાનો પ્રસંગ આવે. પોતાની અને પરની, પોતાની જીવની ક્રિયા જ્ઞાન ક્રિયા, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ એ સદાય જ્ઞાન કરે છે, એનું કાર્ય છે, એની ક્રિયા છે. એને અને જીવ પેલા પૂતગળ કર્મનું કાર્ય કરી અને કર્મ બાંધે એ ક્રિયાને, એવી બે પ્રકારની ક્રિયાઓ એ ભેગી મળે અને બે ક્રિયાથી એને જીવને ભિન્નતા રહે નહીં, એટલે બંને ક્રિયાઓથી એને અભિન્નપણાનો પ્રસંગ આવે, તો એ સ્વની ક્રિયા જ્ઞાન ક્રિયા અને પરની ક્રિયા જળની ક્રિયા કારમણે રજકણો ભેગા થાય અને કર્મ બંધાય એ ક્રિયા, એ બંને એની વચ્ચે કોઈ ભિન્નતા રહે નહીં. એટલે સ્વ અને પર, જ્ઞાન ક્રિયા જે જીવ કરે છે તે સ્વ અને જળ કર્મ બાંધે છે તે પર, એવા સ્વ અને પર એ બંનેની વચ્ચે અભિન્નપણાનો પ્રસંગ આવે, એટલે બંનેની વચ્ચે પરસ્પર કોઈ જુદાપણું રહે નહીં. સ્વ અને પરની વચ્ચે એ પરસ્પર એકબીજાની વચ્ચે એ જુદાપણાની વાત છે એ નાશ પામે, પરસ્પર એ બંનેની વચ્ચે જુદાપણું છે એ જતું રહે. અને જો એવું થાય તો પછી શું થાય? તો પછી કોઈ દ્રવ્ય પોતે પોતાના મૂળ સ્વરૂપે રહે નહીં, જીવ દ્રવ્ય પણ પછી પોતાના મૂળ સ્વરૂપે રહી શકે નહીં, એને પણ જડતાનો અનુભવ થાય. એટલે અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યા દ્રષ્ટિપણાને લીધે એ સર્વજ્ઞના મતની બહાર છે. કેમ કે અનેક દ્રવ્યો, કેટલા કર્મ છે, કેટલા પ્રકારના કારમણે રજકણો છે, એ બધા પ્રકારના કારમણે રજકણો રૂપે જીવ પરિણમે અને જીવ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પણ પરિણમે અને બંને એ પૂતગળો અને જીવને એકપણું આવે એવા એકપણાનો પ્રસંગ આવતા એ અનેક દ્રવ્ય રૂપે જીવ થાય અને અનેક દ્રવ્ય રૂપે પોતે પોતાને અનુભવે એવી મિથ્યા માન્યતાને સર્વજ્ઞ ભગવાન સ્વીકારતા નથી. સર્વજ્ઞ ભગવાનના મતની એ વાત બહાર છે, એ વાત સર્વજ્ઞ ભગવાનના મતમાં આવતી નથી. બે દ્રવ્યોની ક્રિયા એ જુદી છે, જીવ દ્રવ્ય જુદું છે, પૂતગળ દ્રવ્ય જુદું છે. બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ બને નહીં, ત્રણ કાળમાં એમ બને નહીં. જીવની ક્રિયા જ્ઞાન કરવું, જીવ ચેતન છે, એનું પરિણમન જે થાય છે તે ચેતન રૂપે થાય, એનું પરિણમવું થાય અને એનું વ્યાપવું થાય એ ચેતન રૂપે છે. જળનું કાર્ય, કારમણ રજકણો પૂતગળ જળ કર્મ, એનું બંધાવવું અને જુદા પડવું, એવી જે કંઈ ક્રિયા થાય, એટલે કે કર્મ બંધાય અને પાછા કર્મ છૂટે એવી જે કંઈ ક્રિયા થાય એ પૂતગળ દ્રવ્યની ક્રિયા. આ બંને ક્રિયાને જો જીવ કરે તો એ બંનેમાં વ્યાપે છે અને બંને ક્રિયાઓનો કરનારો જીવ એ ક્રિયાથી જુદો નથી એમ સમજવું થાય. કેમ કે જીવ ક્રિયાથી જુદો નથી, દ્રવ્ય ક્રિયાથી જુદું નથી એવું પહેલા સિદ્ધ કર્યું. એટલે એ પોતાની ક્રિયાથી જુદો નથી અને એ જ રીતે એ જો પૂતગળની ક્રિયા કરતો હોય તો પૂતગળની ક્રિયાથી પણ એ જુદો નથી પડતો અને પૂતગળના પરિણામોથી પણ એ જુદો પડે નહીં. એટલે એ પૂતગળ દ્રવ્યની અંદર પણ એનું વ્યાપવું થાય, એની સાથે એને વ્યાપકપણાનો અને ભાવે ભાવકપણાનો પ્રસંગ આવે અને એમ બંને દ્રવ્યની વચ્ચે અભિન્નતા આવે. બંને દ્રવ્ય જુદા હોવા છતાં એ બંને એકરૂપ થાય અને એ બંનેને જીવ અનુભવે, બંનેને જીવ કરે અને બંનેને અનુભવે. એટલે અનેક દ્રવ્ય સ્વરૂપ એ આત્માનો અનુભવ એવો પ્રસંગ આવે. અનેક દ્રવ્ય સ્વરૂપ આત્મા પોતે પોતાને અનુભવે, કેમ કે અનેક પ્રકારના પૂતગળ દ્રવ્ય છે એની ક્રિયા કરે છે અને એને કર્મ બાંધે છે અને એને ભોગવે છે. જો એમ માનીએ તો એ અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને એવો અનુભવ થાય કે એ જળના કાર્યો રૂપે પોતે પોતાને અનુભવે, એના પરિણામો જે થાય એ રૂપે પોતાને અનુભવે અને ભગવાન આત્મા એ જ આત્મા એ જ જીવ પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતાના જ્ઞાન ક્રિયા અને એનો પણ આત્માનો પણ એ અનુભવ કરે. એમ બેવડો અનુભવ એક સાથે થવાથી બે દ્રવ્યની ભિન્નતા રહેતી નથી, જળ અને ચેતનની ભિન્નતા રહેતી નથી અને એમ જળ અને ચેતનની ભિન્નતા દૂર થતાં મિથ્યાત્વ થાય અને આવું મિથ્યાત્વ સ્વર્ગના મતમાં તો નથી. અહીંયા ભાવાર્થમાં પંડિતજીએ સમજાવ્યું છે કે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. ચેતન ભગવાન આત્માની ક્રિયા જ્ઞાન ક્રિયા છે તે છે અને જળ એ પૂતગળ કર્મ એની ક્રિયા છે એ જળની ક્રિયા છે. જળની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જળ કરતું નથી. જળ જળના કાર્યો કરે, ચેતન ચેતનના કાર્ય કરે, પણ ચેતન કંઈ જળના કાર્ય કરે એમ બનતું નથી કે જળ કંઈ ચેતનના કાર્યો કરે એમ પણ બનતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જીનનો મત નથી. જીનેશ્વર ભગવાનની આમન્યામાં આજ્ઞામાં જે છે એ ક્યારેય એમ માનતા નથી કે એક દ્રવ્ય એ બે દ્રવ્યની ક્રિયા કરે, પોતાની અને બીજાની. કેમ કે જો એવી રીતે થશે તો કોઈ દ્રવ્ય સ્વતંત્ર રહી શકશે જ નહીં, કોઈ દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકશે જ નહીં. બીજું દ્રવ્ય પહેલા દ્રવ્યમાં કાર્ય કરે અને પહેલું દ્રવ્ય પણ પોતાનામાં કાર્ય કરે તો પછી એ પહેલા દ્રવ્યનું પરિણમન કયા પ્રકારે થશે? જરા શાંતિથી સમજીએ તો આ વાત સમજાય એવી છે. આ બધું તર્ક દ્વારા પહેલા સમજવા જેવું છે. આમ નામ અભ્યાસ ન કરીએ, વિચારીએ નહીં, ઊંડા ઉતરીએ નહીં અને બોલી નાખીએ કે આ તત્વજ્ઞાનની બધી વાતો છે તમારી પાસે રાખો, અમારો તો ભક્તિ માર્ગ સારો છે એટલે ગીતો ગાયા કરીએ. અરે પ્રભુ વાતને સમજ ભાઈ, આ તારી પોતાની વાત છે, તું ભગવાન આત્મા છો, તારી વાત છે. આ તત્વ અઘરું નથી પણ તત્વ તો ખૂબ સહેલું છે. તત્વજ્ઞાનની વાતને સમજવાથી જ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થશે, બાકી કોઈ ભજન ગાવાથી કંઈ અનુભવ થવાનો નથી. આ વાત નક્કી છે. કૃપાળુ દેવે એવો ભક્તિનો માર્ગ નથી કર્યો, સમજ્યા નથી ને એટલે બધાને પ્રોબ્લેમ થાય છે. કઈ રીતે ભક્તિ કઈ છે એ સમજ્યા જ નથી. શુભ ભાવ છે ભક્તિ તો. તત્વજ્ઞાનની વાતને સમજવાથી જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો પરિચય થાય છે. અહીંયા તત્વજ્ઞાન એમ કહે છે કે એક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે એ વખતે જો બીજું દ્રવ્ય પણ એનું કાર્ય કરવા આવશે તો શું થશે? એ પેલા દ્રવ્યએ કઈ રીતે પરિણમવું પડે? એક જ દ્રવ્યની અંદર બે કાર્ય કરવાવાળા થાય તો પેલાની દશા શું થાય? જરાક વિચાર કરો કે એક જ કાર્ય કરવામાં એક જ કાર્ય કરવાની અંદર વાત આપણે લઈએ તો એ એક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે એ તો વાત બરાબર છે, એમાં તો કોઈ વાંધો આવતો નથી. પણ એ દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે અને પછી બીજા દ્રવ્યમાં પણ કાર્ય કરવા જાય અને બીજું દ્રવ્ય જે છે એ પણ પોતે પોતાનું કાર્ય કરે, તો એ વખતે એ બીજા દ્રવ્યનું કાર્ય કોણ કરશે? પહેલું દ્રવ્ય કરશે કે બીજું દ્રવ્ય કરશે? અને એના પરિણામ કયા પ્રકારે થશે? એમ જો સ્વીકારીએ કે બીજા દ્રવ્યની અંદર પહેલું દ્રવ્ય કરી શકે છે તો પછી અનેક દ્રવ્યો એ દ્રવ્યમાં કામ કરવા જશે. તમે એમ માનો કે એ નામનું દ્રવ્ય છે એની અંદર બી નામનું દ્રવ્ય કંઈક કરી શકે છે તો પછી સી નામનું દ્રવ્ય પણ એમાં કંઈક કરી શકશે, ડી નામનું દ્રવ્ય પણ કરી શકશે. બધા જ દ્રવ્યો એ પહેલા દ્રવ્યની અંદર કામ કરવા જશે, કાર્ય કરશે, તો પછી એ પેલું દ્રવ્ય પરિણમશે કઈ રીતે? બહુ સહેલાઈથી સમજાય એવું છે પ્રભુ, એમ થઈ શકે જ નહીં. પૂતગળની અંદર જો જીવ પણ કાર્ય કરતો હોય અને બીજા પૂતગળો પણ કાર્ય કરતા હોય તો એ પૂતગળનું પરિણમન કેવા પ્રકારે થાય? એટલે એમ તો છે નહીં. એ જ રીતે જીવ દ્રવ્યની અંદર જીવ પોતે પોતાનું કાર્ય કરે અને બીજું પૂતગળ પણ આવીને જીવની અંદર કંઈક કરી જાય તો પછી જીવનું પરિણમન કયા પ્રકારે થાય? જીવ ઈચ્છે છે એ પ્રકારે થશે કે પેલું પૂતગળ ઈચ્છે છે એ પ્રકારે થશે? બહુ સહેલાઈથી સમજાય એવું છે પ્રભુ, એવું તો બનતું જ નથી. અને એમ થાય તો બધો ખીચડો થઈ જશે. ગુરુદેવે એવા શબ્દો મૂક્યા છે કે એમ તો થાય તો કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને એની ઈચ્છા મુજબ પરિણમાવી શકતું જ હોય તો પછી કોઈ દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ રહી શકે જ નહીં. બધા દ્રવ્યો નાશ પામે, સોનું સોના રૂપે રહી શકે નહીં, ચાંદી ચાંદી રૂપે રહી શકે નહીં, જીવ જીવ રૂપે રહી શકે નહીં, કોઈ દ્રવ્ય એ પોતે પોતાના સ્વરૂપે રહી શકે નહીં. એટલે એમ નથી, પરિણમન એ પોતે પોતાના ગુણ પ્રમાણે કરે છે. એક દ્રવ્ય પરિણમન કરે છે તો પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે પરિણમન કરે છે, એમાં બીજું દ્રવ્ય કંઈ કરતું નથી. બીજું દ્રવ્ય જે કરે છે એનું પોતાનું કાર્ય કરે છે. પહેલું દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે, બીજું દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે. બંને દ્રવ્યોના પરિણમન જે છે, બંને દ્રવ્યોમાં થતા જે કાર્યો છે એ ભિન્ન છે, જુદા જુદા છે. જળની ક્રિયા જળમાં જે રીતે થાય છે તે રીતે જ થાય છે. એ ક્રિયાને ચેતન કરતો નથી, અને ચેતન જો જળની ક્રિયાને કરે અને જળ પણ જળની ક્રિયાને કરે, એમ બે ભેગા મળીને જો જળની ક્રિયા કરવા જશે તો જળની ક્રિયા કયા પ્રકારે થશે? અને પછી તો કેટલાય ચેતન એ જ જળની ક્રિયા કરવાવાળા થઈ જશે અને કેટલાય જળ એ જ જળની ક્રિયા કરવાવાળા થઈ જશે, તો એ જળની અંદર કયા પ્રકારે પરિણમન થશે? આવો વિચાર કરીએ ત્યારે આપણને સમજાય છે કે ના ના, એમ જળની ક્રિયા જળ સિવાય બીજો આવીને કરે એ શક્ય જ નથી, એવી માન્યતા સ્વીકારાય જ નહીં. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ વાત તર્કથી પણ સુસંગત છે. એટલે આ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે કે બે દ્રવ્યોની ક્રિયા જુદી હોવા છતાં આપણે એકબીજાની અંદર પરસ્પર એ એકબીજાની ક્રિયાઓ કરે એવી માન્યતા કરીએ, એ તો મોટામાં મોટું મિથ્યાત્વ થાય છે. જીવ કર્મને બાંધે, પૂતગળ કર્મને બાંધે, અને પૂતગળ કર્મ છે તે જીવને એવા ભાવ કરે, વિભાવ ભાવ કરે, એવો પરસ્પર જો સંબંધ સ્વીકારીએ તો મોટામાં મોટું મિથ્યાત્વ થાય. આ રીતે તર્ક દ્વારા આ સિદ્ધ કરી અને આપણને કહે છે કે તમે જે 84મી ગાથામાં સમજ્યા કે વ્યવહાર નયનો મત છે, કે શું વ્યવહાર નયનો મત છે? કે જીવ આત્મા અનેક પ્રકારના ઉદ્ગળ કર્મને કરે છે અને ભોગવે છે, એ મત બિલકુલ જુઠ્ઠો છે. એવા મતને માનવાથી તો મોટો દોષ આવશે. શરૂઆતમાં જ કહ્યું કે આવા વ્યવહારને દૂષણ દે છે, એટલે કે આ વ્યવહાર તો દોષરૂપ છે. એટલે વ્યવહાર નયનું કથન છે એને તો તમે સ્વીકારશો તો એમાં એમ થશે કે જીવ એ પૂતગળનું કાર્ય કરે છે, જીવ પોતાનું પણ કાર્ય કરે છે, અને બે એની એવી ક્રિયા કરવાને કારણે એમાં મિથ્યાત્વનો દોષ લાગે છે. એટલે ભાવાર્થમાં બહુ સ્પષ્ટ ચોખ્ખી એક જ વાત લઈ લીધી કે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જળની ક્રિયા જળ કરે છે પણ ચેતન કરતું નથી, અને ચેતનની ક્રિયા ચેતન કરે છે પણ જળ કરતું નથી. છતાંય જો કોઈ એમ માને કે એક દ્રવ્યને બે ક્રિયા હોય, પોતાની ક્રિયા હોય અને પરની પણ ક્રિયા હોય, એમ જો માનશે તો એ મિથ્યા માન્યતા છે, એ સર્વજ્ઞના મતથી તદ્દન વિરુદ્ધ માન્યતા છે. સર્વજ્ઞના મતમાં એવી માન્યતા હોઈ શકે નહીં. આ મોટામાં મોટું દૂષણ છે, મોટામાં મોટો દોષ છે. હવે આ સામાન્ય અર્થ આપણે ગાથાનો લીધો, તર્ક કર્યો, આ બધું સમજ્યા પછીથી એના ઉપરથી જે તાત્પર્ય રૂપે વાત સમજવાની છે, એ વાત માટે આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 206 ઉપર શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે અહીં ક્રિયા એમ કહ્યું, પરિણામ ન કહેતા ક્રિયા કહેવાનો આશય એમ છે કે વસ્તુમાં સહજપણે પલટતી અવસ્થા પરિણામ હોય છે, તે પલટતી અવસ્થા પર્યાયને ક્રિયા કહેવામાં આવે છે. પલટતી અવસ્થા વિશે અહીંયા એક પ્રશ્ન મૂક્યો કે પલટતી અવસ્થામાં એક મટીને બીજી અવસ્થા થઈ, ત્યાં નિમિત્ત છે તો બીજી અવસ્થા થઈ ને પાછા નિમિત્તના રશિયાને એમાં પાછું અહીંયા પ્રશ્ન કરવાનું મન થયું. એટલે ગુરુદેવે એની પણ સાથે સ્પષ્ટતા લઈ લીધી કે ના, એમ નથી. ક્રિયા કહેતા પરિણામનું પલટવું વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું એવું સ્વરૂપ છે કે ક્રિયા થાય એટલે એ બદલાય, એ પરિણામ થયું. એટલે ક્રિયા કહેતા પરિણામનું પલટવું એ વસ્તુનું સ્વરૂપ છે. અને એક અવસ્થા બદલી અને બીજી અવસ્થા થાય ત્યાં લોકોને ભ્રમથી એમ લાગે છે કે નિમિત્ત આવ્યું માટે અવસ્થા બદલાઈ. મોટાભાગના લોકોને મનમાં એમ જ છે કે આ નિમિત્ત આવ્યું માટે અવસ્થા બદલાઈ. કેટલાય લોકો એમ કહે છે કંઈ નહીં, આપણે નિમિત્ત કારણ તો બન્યા ને, આ નિમિત્ત હતું ત્યારે કામ થયું, નિમિત્ત નહોતું ત્યાં સુધી કામ નહોતું થતું. આવી મૂર્ખાઈ ભરી માન્યતા ઘણા જૈનોને છે. તત્વજ્ઞાનનો સારી રીતે બરાબર જેમ છે તેમ અભ્યાસ ન હોય ને એટલે એમ હોય, એટલે નિમિત્તનું જોર એ મૂકે છે. ગુરુદેવ અહીંયા સ્પષ્ટ કરે છે કે નિમિત્ત આવ્યું માટે અવસ્થા બદલી એમ તો છે જ નહીં, એમ તો છે જ નહીં. નિમિત્ત કંઈ કરતું જ નથી. નિમિત્ત બધા ધર્માસ્તિકાયવત વર્તે છે. જ્યારે કાર્ય થાય છે ત્યારે એ જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે. અવસ્થા બદલી એ કાર્ય થયું એ જીવનું પોતાનું છે કે દ્રવ્યનું પોતાનું છે? જ્યાં જેની અવસ્થા બદલાય છે, જીવમાં અવસ્થા બદલાય તો જીવનું કાર્ય છે, પૂતગલમાં અવસ્થા બદલાય તો પૂતગલનું એ કાર્ય છે. એમ નથી કે એ બીજું નિમિત્ત આવ્યું એનું એ કાર્ય થઈ જાય છે, એમ તો વાત છે જ નહીં. અહીં કહ્યું ને કે પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે તે પરિણામ સ્વરૂપ છે અને તે પરિણામ જ છે. જળ અને ચેતનની પલટતી અવસ્થારૂપ જે ક્રિયા છે તે બધી પરિણામ સ્વરૂપ છે. આ મૂળ પ્રયોજનભૂત વાત છે. બીજી વાતને જાણો કે ન જાણો પણ પ્રયોજનભૂત વાતને તો જાણવી જ પડશે. જે ક્રિયા છે તે પરિણામ સ્વરૂપ છે અને તે પરિણામ જ છે. પલટતી ક્રિયા, પલટતી ક્રિયા તે દ્રવ્યનું કર્મ એટલે કાર્ય છે. પરિણામ કહો, કર્મ કહો કે કાર્ય કહો, એ બધું એક જ છે. એટલે વાસ્તવમાં પરિણામ સ્વરૂપ ક્રિયા પરિણામથી જુદી નથી, ભિન્ન નથી. જે ક્રિયા થઈ તે એના પરિણામથી જુદી નથી, ભિન્ન નથી. આ શરીરના હાલવા ચાલવાની જે બદલાતી અવસ્થા થાય એમાં જે ક્રિયા થઈ એના જે પરિણામ આવે છે, અવસ્થા બદલાઈ એવા જે પરિણામ આવ્યા એનાથી એ ક્રિયા જુદી નથી. બીજી વાત પણ સાથે અહીંયા ગુરુદેવે કરી છે કે આ શરીરના હાલવા ચાલવાની બદલતી અવસ્થારૂપ જે ક્રિયા થઈ તે શું આત્માએ વિકલ્પ કર્યો માટે ત્યાં શરીરમાં ક્રિયા થઈ? તો કહે છે કે ના, એમ નથી. એ પલટવારૂપ ક્રિયા કોની પલટવારૂપ ક્રિયા? શરીરની. શરીર શું છે? પૂતગળ. એ પૂતગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ છે. એ પલટવારૂપ ક્રિયા ક્યાં થઈ? શરીરમાં થઈ, પૂતગળમાં થઈ. એટલે એ ક્રિયા, એ પૂતગળ શરીર એના પરિણામ સ્વરૂપ છે, એ કંઈ જીવના પરિણામ સ્વરૂપ નથી. આ આંગળીની હાલવાની જે ક્રિયા થઈ, આંગળી હલાવીએ તો જે ક્રિયા થઈ, એના પરિણામ સ્વરૂપ છે, પોતાના પરિણામ સ્વરૂપ છે, એટલે કે પૂતગળના પરિણામ સ્વરૂપ છે, એ કંઈ જીવના પરિણામ સ્વરૂપ નથી. કેમ કે ક્રિયા ક્યાં થાય છે? પૂતગળમાં થાય છે. પરિણામ ક્યાં આવે છે? પૂતગળમાં આવે છે. આંગળી હાલે છે એ આંગળીની ક્રિયા છે, અને એના પરિણામ ક્યાં આવ્યા? આંગળીની નવી અવસ્થા રૂપે આવ્યા. આંગળી ચપટી હતી અને ઊંધી કરી, એટલે એ પરિણામ, એ પર્યાય બદલાઈ, અવસ્થા બદલાઈ, તો એ આંગળીની અવસ્થા બદલાઈ, એ ક્રિયા આંગળીમાં થઈ. એટલે જે ક્રિયા થઈ તે ક્રિયા એ પોતાના પરિણામ સ્વરૂપ છે. એટલે જો પૂતગળની ક્રિયા છે તો પૂતગળના પરિણામ સ્વરૂપ છે, એમાં જીવના પરિણામ ક્યાંથી થયા? એટલે એક વાત એ લીધી કે જે કોઈ ક્રિયા છે તે પોતાના પરિણામ સ્વરૂપ છે. દરેક દ્રવ્યની ક્રિયા જે થાય છે, અવસ્થા બદલાય છે, પલટાતી અવસ્થા રૂપ જે ક્રિયા થાય છે અને જે પરિણામ આવે છે, એ દ્રવ્યના પરિણામ સ્વરૂપે હોય, બીજા દ્રવ્યના પરિણામ સ્વરૂપે હોઈ શકે નહીં. એટલે અહીંયા ક્રિયા અને પરિણામ ભિન્ન નથી, ક્રિયા અને પરિણામ અભિન્ન છે એમ બતાવ્યું છે. હવે બીજી વાત કે પરિણામ અને પરિણામીથી, પરિણામી કોણ હોય? દ્રવ્ય. જેના પરિણામો થાય એને પરિણામી કહેવાય. જેની અંદર પરિણામો થાય છે, જે પરિણામો કરે છે, એ કરવાવાળો પરિણામી કે એ જ કરતા છે. એટલે જેના પરિણામો એક પછી એક થયા જ કરતા હોય, એવો એ પરિણામી એ કોણ છે? એ દ્રવ્ય છે. એની દશા બદલાય છે, એના પરિણામો થાય છે, એટલે એ પરિણામી. અને જે પરિણામ થયું, રિઝલ્ટ આવ્યું, જે પર્યાય બદલાય, એ પરિણામ. એટલે પરિણામી અને પરિણામ એ બે વસ્તુ જુદી હોઈ શકે નહીં. પરિણામ પરિણામીથી, દ્રવ્યથી જુદા હોય નહીં. પરિણામો એ દ્રવ્યના જ હોય, એ પરિણામીના જ હોય. એટલે પરિણામી અને પરિણામ અભિન્ન વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, જળ અને ચેતનમાં જે ક્રિયા છે તે બધી પરિણામ સ્વરૂપ છે, અને એ પરિણામ પરિણામીથી ભિન્ન નથી. ક્રિયા છે તે પરિણામથી ભિન્ન નથી, જુદી નથી, અને પરિણામો છે તે પરિણામીથી જુદા નથી. એટલે એનો અર્થ એમ થયો કે ક્રિયા છે તે પરિણામીથી જુદી નથી, ક્રિયા જે છે તે પરિણામી દ્રવ્યથી જુદી નથી, ક્રિયા એ પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. હવે એના ઉપર એક પ્રશ્ન થયો, પરિણામ પરિણામીથી ભિન્ન છે એમ પણ પાછું શાસ્ત્રમાં આવે છે ને? તો ગુરુદેવે કહ્યું કે હા, એ વાત આવે છે, ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે, બીજા દ્રવ્યથી જુદા પડવાની વાત છે. સમયસાર ગાથા 320 ટીકામાં અને પરમાત્મ પ્રકાશ ગાથા 68 જે એમ કહ્યું છે કે આત્મા મોક્ષ પરિણામનો કરતા નથી. એટલે પરિણામી કોણ? આત્મા થયો અને મોક્ષના પરિણામ થયા, એનો એ કરતા નથી. ત્યાં જે એ પ્રમાણે વાત કરવામાં આવી છે, એ વાત જે છે ત્યાં અપેક્ષા જુદી છે. એ તો ત્યાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ કરાવવાની અપેક્ષાથી પરિણામ અને પરિણામીને ભિન્ન જુદા પાડવામાં આવ્યા. દ્રવ્યને, ધ્રુવને, એકલાને બતાવવો છે, એની સાથે એની ક્રિયાને કે એના પરિણામને, એની પર્યાયને દર્શાવવી નથી. અને એકલું ત્રિકાળ જે શુદ્ધ દ્રવ્ય છે એને જ્યારે દર્શાવવું છે, કે જે દ્રષ્ટિનો વિષય છે એને જ્યારે દર્શાવવો હોય, ત્યારે એમ કહેવામાં આવે કે એના પરિણામો, એની પર્યાય છે તે એનાથી જુદી છે. ભગવાન આત્મા જે છે તે એનાથી જુદો છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એમ જ્યારે બતાવવામાં આવે, ત્યારે એની સાથે એની પર્યાયને લેવામાં આવતી નથી, એની નિર્મળ પર્યાયને પણ સાથે લેવામાં આવતી નથી. કેમ કે એ નિર્મળ પર્યાય છે, એ બદલાતી વસ્તુ છે. પર્યાય એક સમયની હોય છે, એ દરેક સમયે બદલાયા કરે છે. એટલે બદલાતી વસ્તુ ઉપર લક્ષ્ય કરી શકાતું નથી. આપણે તો લક્ષ્યને પોતાના સ્વરૂપ પર લઈ જઈ અને એનો અનુભવ કરવો છે. ઉપયોગને ધ્રુવ ભગવાન આત્મા તરફ ઢાળીને એનો અનુભવ કરવો છે, તો એ બદલાતું ન હોય એવું સ્વરૂપ હોય એની ઉપર જ એ એકાગ્રતા કરી શકાય. બદલાતી વસ્તુ ઉપર એકાગ્રતા થઈ શકતી નથી. માટે જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે કે આ જગ્યાએ તું દ્રષ્ટિ કર, એકાગ્ર થા, એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એની અંદર કોઈ બદલાતો અંશ હોય નહીં, એટલે કે એમાં કોઈ પર્યાય હોય નહીં. કેમ કે પર્યાય બદલાતી વસ્તુ છે. પર્યાય કહો કે પરિણામ કહો, જ્યાં પરિણામ થઈ રહ્યા હોય એના ઉપર આપણે દ્રષ્ટિ કરીશું તો એ બદલાતી વસ્તુ ઉપર દ્રષ્ટિ થવાથી એકાગ્રતા થશે જ નહીં. એટલે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જ્યારે બતાવવામાં આવે ત્યારે તો એ ધ્રુવનું લક્ષ કરાવવામાં આવે છે. અને ધ્રુવ કેવો છે તો કે ત્રણેય કાળે ભગવાન આત્મા સદાય અનંત ગુણોનો પિંડ, જે બદલાતો નથી એવું એ દ્રવ્ય છે, એના પરિણામોની ત્યાં વાત લેવામાં આવતી નથી. અને એમ કરવા માટે એને પરિણામોથી જુદો ભિન્ન દર્શાવવામાં આવે, એટલે કે એ પરિણામોનો કરવાવાળો પણ નહીં, પરિણામ પણ નહીં, માત્ર ભગવાન આત્મા એ એમ દર્શાવવામાં આવે. એટલે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ કરાવવાની અપેક્ષાથી એ પરિણામ અથવા તો પર્યાયો છે એને એ પરિણામી ભગવાન આત્માથી ભિન્ન કહેવામાં આવે. પણ અહીંયા એ વાત નથી, અહીંયા તો આપણે પરથી જુદા પડવાની વાત છે. અહીંયા દ્રષ્ટિનો વિષય આપણે નથી બતાવવો અત્યારે, અત્યારે તો પરથી જુદા પડવાની વાત લીધી છે. એટલે એમ કહ્યું કે જે પરિણામ થાય છે એ પરિણામ એ દ્રવ્યના જ છે, પરિણામો જે છે તે પરિણામીથી જુદા નથી, પરિણામો જે થઈ રહ્યા છે તે પરિણામીથી જુદા નથી, પણ બીજા દ્રવ્યથી જુદા છે. એક દ્રવ્યના પરિણામ જે છે તે દ્રવ્યના જ પરિણામ છે, અને એ દ્રવ્ય પરિણામી થઈ અને એ પોતાના પરિણામને કરે છે, પણ બીજા દ્રવ્યથી એ પરિણામો જુદા ભિન્ન. એટલે બીજા દ્રવ્યના પરિણામો કે બીજું દ્રવ્ય એનાથી પોતે અને પોતાના પરિણામો જુદા છે, એ વાત અહીંયા તો સમજાવવાની છે. એટલે વાત અહીંયા શું ચાલી રહી છે કે પહેલા તો ક્રિયાની વાત લીધી, કોઈ પણ ક્રિયા થાય છે અને એનું જે પરિણામ આવે છે એ ક્રિયા અને પરિણામ તો એક છે, એ જુદા નથી. અને પછી પરિણામ જે છે એ એના પરિણામીથી જુદું નથી, કોઈ પણ પરિણામ છે તે એ દ્રવ્યનું જ છે, એ દ્રવ્યથી જુદું નથી. એટલે એનો અર્થ એ થયો કે જે ક્રિયા જે થઈ એ પણ દ્રવ્યથી જુદી થતી નથી, જે ક્રિયા થઈ તે પરિણામીથી જુદી નથી, એવું અહીંયા કહેવામાં આવ્યું. હવે આપણી માન્યતા શું હતી 84ની ગાથા પ્રમાણે? 84ની ગાથા પ્રમાણે માન્યતા એવી હતી કે જીવ દ્રવ્ય એ પુદગળ જે છે કર્મ એને કરે, એના પરિણામને કરે, એને બાંધે. એટલે ત્યાં દ્રવ્ય જુદું હતું, આ ચેતન દ્રવ્ય હતું અને પેલું જળ દ્રવ્ય. એટલે જળ દ્રવ્યના પરિણામ કેવી રીતે કરે? આપણે તો એમ સિદ્ધ કર્યું કે જે દ્રવ્ય છે, જે પરિણામી છે, એના પરિણામો એનાથી જુદા હોય નહીં. તો પછી જીવના પરિણામો એ પેલા જળ કર્મના પરિણામ રૂપે કેવી રીતે હોય? એ હોઈ શકે નહીં. આ વાત આપણે અહીંયા સમજીએ છીએ અને એની સ્પષ્ટતાઓ ગુરુદેવે કરી છે, અને સાથે પ્રશ્નોમાં બીજી બધી ઘણી વાત લઈ અને અનેક પ્રકારે અનેક જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી વાત જે આવે છે એને પણ સરખાવી છે, જેથી કરી અને ક્યાંય ગૂંચવાળો થાય નહીં. એટલે આ પ્રવચનની અંદર ગુરુદેવે ઘણા ઉદાહરણો લીધા છે અને ઘણા પ્રશ્નો લેવામાં આવ્યા છે. એ બધા પ્રશ્નો એટલા માટે છે કે એને તર્કથી આપણે જેમ જેમ સમજતા જઈશું વધારે ને વધારે દ્રઢતા કરતા જઈશું, અને એમ કરતા દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના સ્વતંત્ર પરિણામન એનો આપણને બરાબર પાકો ખ્યાલ આવશે. આપણે કેટલીક વાત જ્યારે શાસ્ત્ર વાંચીએ ત્યારે સ્વીકારીએ અને પછી પાછા ભૂલી જઈએ, એને સ્વીકારતા જ નથી, એટલે ખરેખર સાચો સ્વીકાર કરતા જ નથી. તો આટલા બધા જે ઉદાહરણો આપ્યા છે એ બધા વાંચવા જેવા છે, જેને જાતે જ એમાં તર્કને સમજવાનો અને એમ કરતા કરતા દ્રઢતા થતી જશે કે આ જીવ બીજાના પરિણામો કરી શકે જ નહીં. આપણે એ બધા પ્રશ્નોને આપણે લઈશું, ખાસ એટલા માટે લઈશું કે જેથી કરીને દ્રઢતા થતી જાય. હવે અહીંયા બીજી વાત પણ લીધી છે, પાના નંબર 207 ઉપર ગુરુદેવ કહે છે કે અહીં પરિણામ અને પરિણામી ભિન્ન નથી એમ સિદ્ધ કરવું છે. અહીં પરિણામ પરથી ભિન્ન છે અને પરથી પરિણામ થતા નથી એ વાત સિદ્ધ કરવામાં આવે છે. પરથી જુદા પડવાની વાત છે, ભેદ જ્ઞાન પરથી કરવાનું છે. ક્રિયા પરિણામથી ભિન્ન નથી, જુદી નથી, ક્રિયા અને પરિણામ તો એકરૂપ છે. પરિણામ પરિણામીથી જુદા નથી, ભિન્ન નથી. જુઓ, માટીના પિંડમાંથી જે ઘડો થયો તે ક્રિયા થઈ, તે ક્રિયા પરિણામ સ્વરૂપ છે. એટલે શું પરિણામ આવ્યું? ઘડો થયો, એનું પરિણામ. એટલે માટીના કર્મ સ્વરૂપ એટલે કે એ કાર્ય સ્વરૂપ છે. પરિણામ સ્વરૂપ કહો કે કર્મ સ્વરૂપ કહો કે કાર્ય સ્વરૂપ કહો, એટલે કે કાર્ય થાય છે, પરિણામ આવે છે. એટલે ઘડો એનું પરિણામ છે. એ ક્રિયા પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામ જ છે, અને તે ઘડારૂપ પરિણામ, એ જે ઘડારૂપે જે પરિણામ આવ્યું, એ પરિણામી એવી માટી, પરિણામી આમાં માટી છે કે જેના પરિણામ થયા છે, એ માટીથી એ ઘડો અભિન્ન છે, જુદો નથી. તથાપિ તે ઘડારૂપ પરિણામ, ઘડારૂપ જે પરિણામ આવ્યું તે પરિણામ કુંભારથી તો જુદું છે, ભિન્ન છે. માટીથી એ પરિણામ, માટીથી એ પરિણામ જુદું નથી, માટીથી એ પરિણામ જુદું નથી. ઘડારૂપે જે પરિણામ આવ્યું એ માટીથી એ જુદું નથી, અભિન્ન છે. પણ કુંભારથી, કુંભારથી તો જુદું છે, કુંભારથી ઘડો જુદો છે, ભિન્ન છે. કુંભારથી ઘડો થયો છે એમ નથી, એ સાબિત થાય છે અહીંયા. કેમ કે પરિણામ જે છે એ તો પરિણામીથી જુદા હોય નહીં, અને આ ઘડો થયો એ કુંભારથી જુદો છે, એટલે એ કુંભારના પરિણામ નથી, કુંભારની ક્રિયા નથી. કેમ કે ક્રિયા અને પરિણામ પણ એક રૂપ છે, ક્રિયા અને પરિણામ જુદા નથી. એટલે એક આપણે એમ કહીએ કે કુંભારની ક્રિયાથી ઘડો થયો છે એ સાબિત થતું નથી. કેમ કે પરિણામી કુંભાર છે, અને પરિણામીથી જે પરિણામ જે થયું ઘડો, એ તો જુદું છે, એ તો અહીંયા તો જુદું છે. એટલે એ કુંભારના પરિણામ નથી, કુંભારની એ ક્રિયા નથી કે જેમાં એ ઘડો બને. એ ઘડો થયો એ પરિણામ માટીના, માટી પરિણામી છે, અને એ ક્રિયા થઈ, એ ક્રિયા એવા પરિણામ સ્વરૂપ છે. આગળ પણ એક બીજું ઉદાહરણ લીધું છે ચોખાનું પણ, એમાં પાણીથી ચોખા ચડે છે એમ નથી. ચોખા પોતાના કારણે એક ચડે છે, પાકે છે. કેમ કે ચોખાનું એ પરિણામ છે, પાણી જુદું દ્રવ્ય છે, ચોખા જુદું દ્રવ્ય છે. પરિણામી જે છે એ અને પરિણામ એ બંને જુદા હોય નહીં, અને પરિણામ અને ક્રિયા પણ જુદા હોય નહીં. એટલે એ રીતે એ પાણીથી કંઈ ચોખા ચડતા નથી, પાણીનું એ કાર્ય નથી. આગળ એક બીજું ઉદાહરણ અહીંયા લીધું છે, પ્રશ્ન કર્યો છે અહીંયા, એટલે કે પાણી અગ્નિથી ગરમ થતું દેખાય છે, ઊંધું થતું દેખાય છે ને, તો એમાં પણ એ જ રીતે એક સ્પષ્ટતા કરી છે કે ના, એમ નથી. અગ્નિથી પાણી ઊંધું થયું નથી. પાણીની પર્યાય પહેલા શીતરૂપથી તે પલટીને ગરમ થયું, એટલે એ ક્રિયા થઈ, અને એ ક્રિયા પરિણામ સ્વરૂપ છે. એટલે પરિણામ શું આવ્યું? એ ગરમ થયું, એ પરિણામ. અને એ પરિણામ, એ પરિણામી કોણ હતું? પાણી હતું. તો પાણીથી એ પરિણામ જુદા નથી, અભિન્ન જ છે. એટલે પરિણામ અને પરિણામી એ બંને જુદા નથી. એટલે એ પરિણામ કોના કહેવાય? પાણીના કહેવાય, અગ્નિના કહેવાય નહીં. એ અગ્નિથી તો એ પરિણામ જુદા જ છે. એટલે અગ્નિથી પાણી ગરમ થયું, ઊંધું થયું એમ નથી. અગ્નિ વિના પાણી ઊંધું થયું છે એનો અર્થ એમ આપ કહો છો? ગુરુદેવ કહું, હા એમ જ છે, અગ્નિ વિના પાણી ઊંધું થયું છે. કેમ કે અગ્નિની પર્યાય અને પાણીની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. જેમ બે દ્રવ્યો, જળ અને ચેતન દ્રવ્યો વચ્ચે અત્યંત અભાવ છે, તેમ પરમાણુ પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. આ તો ધર્મની અતિ સૂક્ષ્મ વાત છે. એટલે બે વસ્તુ જ જુદી છે. અગ્નિની પર્યાય જે થઈ રહી છે તે એની છે, અને પાણી એ એનાથી જુદું છે. એ બેની વચ્ચે અભાવ વર્તે છે. એટલે એકબીજાના કાર્યો કરતા નથી, ને એકબીજાના પરિણામો પણ કરતા નથી. એ જ પ્રમાણે આગળ એક પ્રશ્ન લીધો છે કે ગાડું બળદથી ચાલે છે, તો કે ના, ગાડું બળદથી ચાલતું નથી, પણ એ પોતે પોતાથી ચાલે છે. એક એક રજકણ પોતાની પર્યાયથી સ્વતંત્ર ગતિ કરે છે, પરના કારણે ગતિ થતી નથી. મોટર પેટ્રોલથી ચાલે છે એ તો દેખીતું સત્ય છે ને, પાછો પ્રશ્ન કર્યો છે. ના, મોટર પેટ્રોલથી ચાલે છે એમ બિલકુલ નથી. મોટરનો એક એક પરમાણુ પોતાની ક્રિયાવતી શક્તિથી સ્વતંત્ર ગતિ કરે છે. આવા શુદ્ધ નિર્ભેળ તત્વની ખબર વિના કોઈ બહારથી વ્રત પડીમાં લઈ લે અને તેથી ધર્મ થશે એમ માને, પણ એથી તો મિથ્યાત્વ થાય છે એમ ગુરુદેવ કહે છે. આગળ પણ પ્રશ્ન કર્યો છે કે મોટર ચાલે એને લઈને અંદરના મુસાફરની ગતિ થાય છે એ તો બરાબર છે ને? ગુરુદેવ ના પાડે છે કે ના, એમ નથી. મોટરની ગતિ મોટરના કારણે થાય છે અને મુસાફરની ગતિ મુસાફરના પોતાના કારણે થાય છે. કોઈનાથી કોઈની ગતિ છે એમ છે જ નહીં. આ રીતે બે દ્રવ્ય જુદા જુદા જ્યારે પરિણમતા હોય, એક સાથે રહ્યા હોય, ત્યારે જે આપણને મિથ્યા માન્યતા હોય, ભ્રમ હોય, એને ગુરુદેવ દૂર કરતા કહે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. એક દ્રવ્યની અંદર બે દ્રવ્ય ભેગા થઈને કાર્ય કરે એમ પણ શક્ય નથી. એટલે પૂદગળ દ્રવ્ય જે છે, કર્મ બંધાય છે, એને આ ચેતન એવું જીવ દ્રવ્ય કરી શકે નહીં. પૂદગળ દ્રવ્ય જ એ કર્મ બાંધનારું છે, કર્મરૂપે પરિણમનારું છે, એનું કરતા ભોગતા છે. પણ આ ચેતન જીવ એ પૂદગળ દ્રવ્યને કરતા ભોગતા નથી. આ વાતને અહીંયા દર્શાવી છે. અને જો ઊંધી માન્યતા કરવામાં આવશે કે જીવ દ્રવ્ય એ પૂદગળના કાર્યો કરે છે, એવી જો ઊંધી માન્યતા થશે તો એ જિનેશ્વરનો મત નથી. બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ હોય. જળની ક્રિયા ચેતન કરે નહીં, ચેતનની ક્રિયા જળ કરે નહીં. છતાંય જો કોઈ એમ માનશે કે જીવ એ પોતાની પણ ક્રિયા કરે અને જળની ક્રિયા કરે, તો એ મિથ્યા માન્યતા ઠરશે. બે દ્રવ્યની ક્રિયા એ એકરૂપ થઈ જશે. કેમ કે જીવનું પોતાનું પરિણમન એમાં એ વ્યાપક ભાવે કરે છે, અને જળનું પણ પરિણમન એ કરે એટલે એમાં પણ એને વ્યાપકપણું થશે. તો પછી જળ અને ચેતન વચ્ચેનો ભેદ પણ રહેશે નહીં. એટલા માટે એ મિથ્યાત્વ છે, અને એવું મિથ્યાત્વ જિનેશ્વરના મતમાં નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે